समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 14 શક્તિનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. જીવત્વ શક્તિ, ચીતી શક્તિ, દસી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ અને વીર્ય શક્તિ, પ્રભુત્વ વિભુત્વ શક્તિ, સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ, સ્વચ્છત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, અસંકુચિત વિકાસત્વ શક્તિ અને અકાર્યકારણત્વ શક્તિ, આમ 14 શક્તિનો સાથે આપણે પ્રો કર્યો છે. હવે 15મી શક્તિ પરિણામ્ય પરિણામકત્વ શક્તિ. આચાર્ય ભગવાન કહે છે કે પર અને પોતે જેમના નિમિત્ત છે એવા જ્ઞેય આકારો તથા જ્ઞાન આકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણામ્ય પરિણામાત્મક શક્તિ. પરિણામ્ય પરિણામત્વ શક્તિ પર અને પોતે જેમના નિમિત્ત છે એવા જ્ઞેય આકારો તથા જ્ઞાન આકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણામ્ય પરિણામકત્વ શક્તિ છે. પર જેમના કારણ છે એવા જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણામ્ય પરિણામત્વ શક્તિ. પરિણામ્ય શક્તિમાં પર નિમિત્ત છે અને એવા જ્ઞેય આકારોને, પરના નિમિત્તે એવા પર જ્ઞેયોને જાણવા પણ પરિણમવું એટલે એવા જ્ઞેય આકારોને ગ્રહણ કરવા એ પરિણામ્ય શક્તિ છે. પરના નિમિત્તે પર જ્ઞેય આકારોને ગ્રહણ કરવા એટલે પરને જાણવા, એવા પર જ્ઞેય આકારોને ગ્રહણ કરવા એટલે પરને જાણવા રૂપ પરિણમવું એ પરિણામ્ય. અને પરિણામકત્વ પરિણામકત્વ શક્તિમાં પોતે નિમિત્ત છે, પોતે નિમિત્ત છે અને પોતા સંબંધીનું બીજાને જ્ઞાન થાય છે એટલે પોતે જેમનું કારણ છે એવા જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવા એટલે બીજાના જ્ઞાનમાં પ્રમેય થવારૂપ સ્વભાવ એ પરિણામકત્વ શક્તિ. પરિણામ્ય શક્તિમાં પરને જાણવારૂપ પરિણમનની વાત છે એટલે પોતે પરને જાણે એવું પરિણમન, જ્યારે પરિણામકત્વ શક્તિમાં પોતે બીજા જીવને જણાય એટલે પોતે પ્રમેય થઈ અને બીજાને જણાય એમ પોતાના એવા જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવા, બીજાને ગ્રહણ કરાવવારૂપ પરિણામકત્વ શક્તિ છે એટલે પરિણામ્ય પરિણામકત્વ શક્તિ. તો આનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પારણ નંબર 83 ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આત્માને પરદ્રવ્ય સાથે કાર્ય કારણ પણ નથી એવી અકાર્ય કારણત્વ શક્તિની વાત આવી ગઈ. 14મી શક્તિ અકાર્ય કારણત્વ શક્તિ એની વાત આપણે સમજ્યા છીએ. હવે કહે છે, પર અને પોતે જેમના નિમિત્ત છે એવા જ્ઞેય આકારો તથા જ્ઞાન આકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય પરિણામકત્વ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે થોડી સુખનું વાત છે ભાઈ, જરા ધ્યાન રાખી સમજવું. પર જ્ઞેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે, પર જ્ઞેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્ય શક્તિ છે. હવે પર જ્ઞેયોને ગ્રહણ કરવા એટલે પકડીને ગ્રહણ કરવાની વાત નથી, એનું જ્ઞાન કરવું. પર જ્ઞેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્ય શક્તિ છે, અને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ એટલે પોતાના જ્ઞાનાકારને બીજાને ગ્રહણ કરાવવાનું. કહે છે કે જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામકત્વ શક્તિ. પ્રમેય બીજાને જણાય, બીજાને જણાય. પ્રમેત્વ ગુણ એ સામાન્ય ગુણ છે અને બધા દ્રવ્યોમાં છે. તો અહીંયા કહે છે કે જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામકત્વ શક્તિ છે. એટલે પોતે બીજાને જણાય એમ બીજાના જ્ઞાનમાં પોતે પ્રમેય થાય એવી પરિણામકત્વ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે ધીરે ધીરે સમજો. અહીં શું કહેવું છે કે આત્મામાં પ્રમાણ નામની એક શક્તિ છે અને પ્રમેય નામની પણ એક શક્તિ છે. પ્રમાણ તે પરિણમ્ય શક્તિ છે અને પ્રમેય તે પરિણામકત્વ શક્તિ છે. આ બંને મળી અને આત્મામાં એક પરિણમ્ય પરિણામકત્વ નામની શક્તિ ત્રિકાળ છે. બે વાત લીધી છે, પરને પોતે જાણે અને પોતે બીજા અન્ય જીવને જણાય. બધા જીવને જણાય પણ બધા દ્રવ્યને જણાય એમ નહીં, પરને જણાય એમ નથી કહેતા. પરને જણાય એમ કહીએ તો મતલબ પર તો બધું છે, અજીવ છે જે જ્ઞાન કરતું નથી એ પણ આવી જાય. એટલે એ અજીવને કાંઈ એ જણાતો નથી, જણાય છે કોને? બીજા અન્ય જે જ્ઞાન કરી શકે છે એને જણાય. એટલે અને પરને જાણે છે એમાં તો બધું આવે, એમાં તો જીવ અજીવ બધું આવે. એટલે બધાને પોતે જાણે છે અને પોતે બીજાને જણાય, એટલે કે જે બીજા જ્ઞાન કરી શકે છે એને જણાય. તો એવી આ શક્તિ છે પરિણમ્ય પરિણામકત્વ, પરિણમ્ય પરિણામકત્વ. પરિણામકત્વ શક્તિ એટલે બીજાને પોતે જણાય, એટલે એ પ્રમેય શક્તિ છે. અને પરિણમ્ય શક્તિ એટલે કે પોતે પરને જાણે છે તે શક્તિ, એટલે પરને જાણવારૂપ પરિણમે છે એટલા માટે એ પરિણમ્ય શક્તિ એમ નામ આપ્યું છે. વધારે વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે પરિણમ્ય એટલે પર જ્ઞેયો વડે આત્મા પરિણમાવાય છે, અથવા તો પર જ્ઞેયો આત્માને એટલે જ્ઞાનને પરિણમાવે છે એમ એવો અર્થ નથી થતો. કોઈ બીજું દ્રવ્ય આત્માને પરિણમાવે કે આત્માને જ્ઞાન રૂપે પરિણમાવે એમ નહીં, આત્માના જ્ઞાનને બીજું દ્રવ્ય પરિણમાવે એમ નહીં. જ્ઞાન તો એનો સ્વભાવ છે ને, એ જ્ઞાન સ્વભાવ તો જ્ઞાન ગુણને કારણે છે, તો જ્ઞાન ગુણનું પરિણમન છે તો એનું પોતાનું છે. એટલે કોઈ બીજું અન્ય દ્રવ્ય કે બીજા જે જ્ઞેયો છે કે જે જણાય છે તો એને આમ કંઈક પરિણમ આવે છે એમ નથી. એ સ્પષ્ટતા કરી ગુરુદેવ પહેલા તો કે પરિણામ એનો અર્થ એવો નથી કરવાનો કે એ પર જ્ઞેયો વડે આત્મા પરિણમાવાય છે, અથવા તો પર જ્ઞેયો આત્માને એટલે જ્ઞાનને પરિણમાવે છે એમ નહીં, પણ સામે જેવા જ્ઞેયો છે તેવું જ્ઞાનનું સહજ જ પરિણમન, સ્વાભાવિક પરિણમન. જેવા જ્ઞેયો છે તેવું જ્ઞાનનું સહજ જ પરિણમન પોતાના સ્વભાવથી થાય છે. આવો આત્માનો પરિણમ્ય સ્વભાવ છે. સ્વભાવથી જ પરને જાણવા રૂપ પરિણમવાની આત્માની શક્તિ છે. સ્વભાવથી જ પરને જાણવા રૂપ પરિણમવાની આત્માની શક્તિ છે. આ પરિણમ્ય શક્તિ છે. હવે પરિણામકત્વની વાત કરે છે. પરિણામકત્વ એટલે સામા અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહીં, પણ પોતે સહજ જ જ્ઞેયપણે સામા જીવના પ્રમાણ જ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. પોતે પેલા સામા જીવને જ્ઞાન થાય છે તો એને પોતાનું જ્ઞાન કરાવે છે એમ નહીં, પોતે કઈ કરે એટલે પેલાને જ્ઞાન થાય એમ નહીં. એ અહીંયા પણ સ્પષ્ટતા કરી કે પરિણામકત્વ એટલે સામા અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહીં, પણ પોતે સહજ જ જ્ઞેયપણે સામા જીવના પ્રમાણ જ્ઞાનમાં ઝળકે. પોતે જ્ઞેય, પોતે જ્ઞેય અને પેલો સામો જીવ છે એને એના જ્ઞાનમાં આ જ્ઞેય તરીકે ઝળકે. પોતે સહજ જ જ્ઞેયપણે સામા જીવના પ્રમાણ જ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે, એટલે પ્રમેયરૂપ સ્વભાવ છે. પરના જ્ઞાનમાં, પરના એટલે બીજો સામે જીવ છે એના જ્ઞાનમાં, પર એટલે અહીંયા કંઈ જડને તો કંઈ જ્ઞાન થતું નથી, એટલે જ્યારે અહીંયા એમ કહ્યું હોય કે પરના જ્ઞાનમાં એટલે જે પર જ્ઞાન કરી શકતો હોય એની વાત છે. પર જડ છે, ઉદગળ છે, તો એ કાંઈ જ્ઞાન કરતું નથી. એટલે એમ કહીએ કે પરના જ્ઞાનમાં એટલે સમજી લેવાનું ત્યાં કે બીજા જીવના જ્ઞાનમાં, એટલે પરના જ્ઞાનમાં જ્ઞેયપણે ઝળકવાનો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. એટલે પેલાને એ જણાય છે. શું જણાય છે? આ આત્મા જણાય, એટલે એના જ્ઞાનમાં આ જ્ઞેયપણે એને જણાય, આ જ્ઞેયપણે એને ઝળકે છે. તો એ એવો પ્રમેયત્વ ગુણ છે, એટલે કે પરિણામકત્વ સ્વભાવ છે, એટલે એમ થાય છે. એટલે બંને વાત સાથે લીધી, આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય. આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય, આવા બંને સ્વભાવ તેમાં એકી સાથે રહેલા છે એવી આ શક્તિ પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. જો શબ્દો અઘરા લાગે પરંતુ સહેલું છે, કેમ કે એ પરને જાણે છે ને, તો પરને જાણવા પણ એ પરિણમે છે, તો એ પરિણમ્ય છે, અને પરને જણાવવા પણ પોતે, પરને જણાવવા પણ પોતે સહજ જ થાય છે, તો એ પરિણામકત્વ શક્તિ છે. એટલે પરિણમ્ય પરિણામકત્વ શક્તિ આત્મામાં પડી છે. આત્માની શક્તિનું અહીં આ સૂક્ષ્મ વર્ણન છે. આત્મા પરનો કર્તા થાય અથવા પર વડે આત્માનું કાર્ય થાય એવો તો આત્માનો સ્વભાવ નથી. પરના કાર્યો કરે નહીં, આત્મા પરના કાર્યનો કર્તા થાય નહીં, કે બીજા પર વડે આત્માનું કાર્ય થાય નહીં, એ તો વાત ઘણી વાર આવી ગઈ. પરંતુ સર્વ જ્ઞેય આકારોને, જે જ્ઞેય વસ્તુઓ અનંત છે, તેને વિશેષપણે ગ્રહણ કરવાના, એટલે એનું જ્ઞાન કરવું, આ આપણે વિશેષપણે ગ્રહણ કરવું એટલે જ્ઞાન કરવું, એ આપણે જ્ઞાન શક્તિમાં સમજ્યા છીએ. એટલે અહીંયા એ વાત કહે છે કે સર્વ જ્ઞેય આકારોને, જે જ્ઞેય વસ્તુઓ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે. કે પરિણમવું એવું થયું એ પરિણમ્ય શક્તિ થાય છે તો એમાં જ્ઞાન જ, પણ આ શક્તિ એ રીતે અહીંયા સહેજ જ્ઞાન કરતા જુદી પડે છે. એટલે જ્ઞાનમાં તો આ બધું સમાય છે. અહીંયા આપણને એમ થાય કે તો આ જ્ઞાન શક્તિમાં અને આમાં શું ફેર પડ્યો, જ્ઞાન શક્તિ સાથે તો બીજી બધી શક્તિઓ એક અથવા બીજી રીતે તો સંકળાયેલી જ છે ને. એ જે અનુભવ થાય છે એ પણ જ્ઞાનરૂપ જ થાય છે. સર્વજ્ઞ તો શક્તિ છે એ પણ જ્ઞાન સ્વભાવ જ છે. એટલે અહીંયા પણ આ પરિણમની વાત કરી છે એટલે અહીંયા પરિણમ્ય શક્તિ કહી છે. શું કહે છે કે સર્વ જ્ઞેય આકારોને, એટલે જે જ્ઞેય વસ્તુ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ, વિશેષપણે ગ્રહણ કરવું એટલે એને જાણવું, આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે. તેમજ પરના પ્રમાણમાં પ્રમેય થવાની, પરના પ્રમાણમાં પ્રમેય થવાની અર્થાત પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામ પરિણામકત્વ નામની શક્તિ છે. બીજી શક્તિ શું કહી? પ્રમેયત્વ અથવા પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં બે શક્તિ, એટલે એક શક્તિ તરીકે એક કહ્યું છે પણ બે વાત એમાં આવે છે. શક્તિની બે જુદી જુદી વાત એમાં આવી જાય છે. પહેલી વાત તો એ છે કે પર જ્ઞેયોને, અનંત જ્ઞેયો છે એ જ્ઞેયોને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય નામની શક્તિ છે. અને બીજી વાત કહે છે કે પરના પ્રમાણમાં એમના જ્ઞાનમાં પ્રમેય થવાની અર્થાત પોતાના જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામની, એટલે કે પરિણામકત્વ નામની શક્તિ છે. આ રીતે પરિણમ્ય પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં સ્વ અને પર એમ બે વસ્તુઓ સિદ્ધ કરી છે. કેમ કે પરિણમ્ય અને પરિણામકત્વ, પરિણમ્યની વાત કરી ત્યારે એ પરને જાણવાની વાત થઈ એટલે પર વસ્તુ છે એ સિદ્ધ થઈ જાય છે, અને પરિણામકત્વ એટલે પ્રમેયત્વની વાત કરી એટલે એમાં એ સ્વ સિદ્ધ થઈ જાય છે. એટલે બે વસ્તુઓ સિદ્ધ થઈ ગઈ. એટલે એકલો પર એટલે પર બ્રહ્મ સ્વરૂપ આત્મા જ છે એમ નહીં, તથા એકલો પર જ્ઞેયો છે એમ પણ નહીં. જ્ઞેયો તો બંને રીતે છે, જીવ અને અજીવ રૂપ બંને રીતે છે, અને એ તો અનંત છે. જ્ઞેયો તો અનંત છે. અને સ્વ અને પર એમ બે પ્રકારે જ્ઞેય છે. અને સ્વને એ પોતે જાણે છે અને પરને પણ પોતે જાણે છે અને પોતે પરને જણાય છે. અહીંયા કહે છે કે જ્ઞેયો જીવ અજીરૂપ પણ અનંત છે અને જ્ઞાન સ્વરૂપી આત્મા જે પ્રમાણ અને પ્રમેય સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે. શું વાત કરી નવી? જ્ઞાન સ્વરૂપી આત્મા જે પ્રમાણ પ્રમેય સ્વભાવમય છે એટલે બીજાને જણાય એવા સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે. આ જ્ઞાન સ્વરૂપી આત્મા એ પણ ભાવથી અનંતરૂપ છે. પેલા તો જ્ઞેયો પર જ્ઞેયોની વાત કરી, એમાં તો જીવ અજીવરૂપ અનંત જ્ઞેયો છે એ તો બરાબર છે, જગત આખું જ્ઞેય છે તો અનંત છે. પણ અહીંયા એક નવી વાત કરી ગુરુદેવે કે જ્ઞાન સ્વરૂપી આત્મા જે બીજાને જણાય છે એટલે એ પ્રમેય સ્વભાવમય છે, તે આત્મા પણ ભાવથી અનંત રૂપ છે, પોતે એક છે છતાં ભાવથી અનંત રૂપ છે. આગળ કહે છે, આત્મામાં અનંત શક્તિ, અનંત ગુણ, અનંત સ્વભાવ ભર્યા છે. તેમાં એક પ્રમાણ નામની શક્તિ એટલે સ્વભાવ છે, અને તેનું કાર્ય શું? તો કહે છે કે સ્વ પર સર્વ જ્ઞેય આકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. પ્રમાણ શક્તિ કહો કે પરિણામ્ય શક્તિ કહો, બંને એક જ છે. અહીં સર્વજ્ઞેય આકારો કયા? સ્વ પર સર્વજ્ઞેય આકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. અહીં સર્વજ્ઞેય આકારો કયા? તેમાં પોતાનો આત્મા પણ એક જ્ઞાન જ્ઞેય આકાર તરીકે આવી ગયો. પોતાનો આત્મા પણ એક જ્ઞેય આકાર તરીકે એમાં આવી ગયો, સ્વ અને પર. તેથી જો કોઈ એમ કહે કે આત્મા પરને જાણે પણ સ્વને ન જાણે, તો તેની એ વાત જુઠ્ઠી છે, ખોટી છે. કેમ કે એ સર્વજ્ઞેય કયા એમાં આત્મા પણ આવી જાય છે. આત્મામાં સ્વ પરને જાણવારૂપ આ પ્રમાણ શક્તિ છે. વળી કોઈ એમ કહે કે આત્મા સ્વને જાણે પણ પરને ન જાણે, તો તેની એ વાત પણ જુઠ્ઠી છે. તેને આત્મામાં સ્વ પરને જાણવારૂપ પ્રમાણ શક્તિ છે તેની ખબર નથી. જો કોઈ એમ કહે કે આત્મા સ્વને જાણે પણ પરને ન જાણે, તો તેની વાત પણ ખોટી છે. કેમ કે આત્મા તો સર્વજ્ઞેયને જાણે. એટલે એમ એ સ્વ અને પરને સર્વને જાણવા વાળો ભગવાન આત્મા છે. આગળ કહે છે, વળી આત્મામાં એક પ્રમેય નામની શક્તિ પણ છે, અને પ્રમેય નામની શક્તિ છે તેનું કાર્ય શું? તો કહે છે, પરના પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાનો, અર્પણ કરવાનો એનો સ્વભાવ છે. પોતાના જ્ઞાન આકારોને પરના જ્ઞાનમાં અર્પણ કરવાનો, ગ્રહણ કરાવવાનો એનો સ્વભાવ છે. અને આ સ્વભાવ છે એ સતત રહે છે. સતત રહે છે એટલે કે બીજાને પોતે જણાય એવો જ છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આ જીવ જણાય છે, બીજા જીવ પણ જણાય છે, અનંત જીવ જણાય છે. એવું નથી બનતું કે કોઈ વખતે આ જીવ ભગવાનના જ્ઞાનમાં ન જણાય. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં આ જીવ ન જણાય એવું તો ક્યારેય બનતું નથી. એટલે પરના, એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાનો કહો કે અર્પણ કરવાનો કહો, એ બંનેનો અર્થ એક જ છે. કે પોતાના જ્ઞાનાકારોને અર્પણ કરવાનો એનો સ્વભાવ છે, એટલે કે ગ્રહણ કરાવવાનો એનો સ્વભાવ છે. કોનો સ્વભાવ? આ જીવનો સ્વભાવ છે. એટલે એનો અર્થ એ થયો કે બીજાના જ્ઞાનમાં એ જણાય છે. અને આ પ્રમેય નામની શક્તિ છે. એટલે આ પ્રમાણે પ્રમાણ અને પ્રમેય બંને મળીને આ એક પરિણમ્ય પરિણામક શક્તિ કહી. આ બંને મળીને એક પરિણમ્ય પરિણામકત્વ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી છે. પરને રચે કે રચાવે કે કરે કે કરાવે એવો કોઈ આત્માનો સ્વભાવ નથી. પણ પરનો જ્ઞાતા પણ થાય, પરનો જ્ઞાતા પણ થાય અને જ્ઞેય પણ થાય એવો આત્માનો આ પરિણમ્ય પરિણામકત્વ સ્વભાવ છે. પરનો જાણવા વાળો જ્ઞાતા થાય અને પરને માટે જ્ઞેય થાય, એટલે પરિણમ્ય પરિણામકત્વ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત છે. હવે આ વાત કરી એટલે એનો અર્થ જે થયો એના ઉપરથી કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મામાં સ્વ પરના જ્ઞાનમાં જ્ઞેય થવાનો સ્વભાવ છે તથા સ્વ પરને જાણવાનો સ્વભાવ છે, તો અમને આત્મા જણાતો કેમ નથી? આત્માનો જો આવો સ્વભાવ છે કે સ્વ પરના જ્ઞાનમાં જ્ઞેય થવાનો સ્વભાવ છે, પોતાના જ્ઞાનમાં અને પરના જ્ઞાનમાં એ જ્ઞેય થાય એવો સ્વભાવ છે, તથા સ્વ પરને જાણવાનો સ્વભાવ છે એટલે સ્વને પણ જાણે પરને પણ જાણે, સ્વ માટે જ્ઞેય થાય અને પાછો સ્વને જાણે, તો પછી પોતાને જણાતો કેમ નથી? કહેવાનો આશય એવો છે, પ્રશ્ન કરવાનો આશય એવો છે કે એ સ્વ પોતે જ્ઞેય થાય અને એ સ્વને જાણવા વાળો જ્ઞાયક પણ થાય છે, છતાં એ જણાતો કેમ નથી? ગુરુદેવે એનો ઉત્તર આપે છે, કરી ભાઈ, આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ન જણાય. આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ન જણાય અને તે એવો પ્રયત્ન જ કર્યો નથી અતિન્દ્રિયપણે જાણવાનો, એટલે પછી ક્યાંથી જણાય? છે કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ન જણાય એવો સૂક્ષ્મ અતિન્દ્રિય અરૂપી પદાર્થ છે, તેને જાણવા ઇન્દ્રિય જ્ઞાન કામ નહીં આવે. તારે તારો ઉપયોગ અંતર્મુખ અતિન્દ્રિય સૂક્ષ્મ કરવો જોઈએ, અને એવો તારો ઉપયોગ અંતર્મુખ અતિન્દ્રિય સૂક્ષ્મ થાય તો આત્મા અતિન્દ્રિયપણે સ્વસંવેદનમાં જણાય જ, ન જણાય બને જ નહીં, જણાય જ એવી ચીજ છે. આગળ કહે છે કે જ્ઞેયનું જ્ઞાન કરવું એ ભગવાન આત્માનો સ્વભાવ છે. જ્ઞેય છે એને જાણવું, એનું જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે. અનંતા જ્ઞેયોને જાણે એવું ભગવાન તારો સ્વભાવ છે. દરેક આત્માનો એવો સ્વભાવ છે અનંત જ્ઞેયોને જાણે. તે અનંતા જ્ઞેયોની રચના કરવી કે અનંતા જ્ઞેયોનું કંઈક કરવું કે એના પરિણામો કરાવવા કે એનું કાર્ય કરવું એમ નહીં, એવો તારો સ્વભાવ નથી, પણ અનંતા જ્ઞેયોને જાણવાનો સ્વભાવ છે. એવી રીતે તે જ્ઞેયો વડે તારા કાર્યની રચના થાય, એટલે કે જ્ઞાનાકારોની રચના થાય કે તારા કાર્યની રચના કરાય એમ પણ નથી, એવો જ્ઞેયોનો અને તારો સ્વભાવ નથી. એટલે કે જ્ઞેયોનો પણ એવો સ્વભાવ નથી કે એ તારું કાર્ય કરે. એ જ્ઞેયો વડે તું જ્ઞાનાકાર થાય, એ જ્ઞેયો વડે તારામાં જ્ઞાનાકારોની રચના થાય, એવો જ્ઞેયોનો સ્વભાવ નથી કે એવો તારો પણ સ્વભાવ નથી. પર વડે તું જ્ઞાન આકાર થાય, તારો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. કે છે ચોરાસીમાં પાના પર, પરંતુ દ્રવ્ય ગુણ પર્યાયરૂપ અનંતા જ્ઞેયો પોતાના જ્ઞાનમાં પ્રમાણમાં ગ્રહણ થાય, એટલે કે પ્રમાણ જ્ઞાનમાં ગ્રહણ થાય અને સ્વ પર પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાન આકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. અનંત જ્ઞેયો પોતાના પ્રમાણ જ્ઞાનમાં ગ્રહણ થાય એટલે જણાય અને સ્વ પર પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. આગળ કહે છે કે અનંતા સિદ્ધ ભગવંતો અને અર્યંતો વગેરેને પોતે પોતાના જ્ઞાનમાં જાણે તથા અનંતા સિદ્ધ ભગવંતો અને અર્હંત વગેરેના જ્ઞાનમાં પોતે પોતાના જ્ઞાન આકારો પ્રમેય થઈ જણાય એવો પોતાનો આત્માનો સ્વભાવ છે. એટલે કે અર્યંત ભગવંત સિદ્ધ ભગવંતને પોતે જાણે, પોતાના જ્ઞાનમાં જાણે તથા એવા અનંત સિદ્ધ ભગવંતો અને અર્યંત ભગવંતને એમના જ્ઞાનમાં પોતે પ્રમેય થઈ અને જણાય, પોતાના જ્ઞાન આકારો પ્રમેય થઈ અને જણાય એવો પોતાનો આત્માનો સ્વભાવ છે. તારા આવા સ્વભાવ સામર્થ્યને જાણ્યા વિના તું અનંતકાળ ચાર ગતિમાં રજળી મળ્યો છે. જો તારા સ્વભાવ સામર્થનો મહિમા તું સમજે, તારા સ્વભાવ સામર્થનો મહિમા તું સમજે અને સ્વીકારે તો સંસાર પરિભ્રમણના દુઃખનો અંત આવે એવી આ વાત છે. તારી એક એક પર્યાયમાં સ્વ પરનું જ્ઞાન કરવાની અને સ્વ પરનું જ્ઞેય થવાની અદભુત શક્તિ પડી છે. સ્વ અને પરનું જ્ઞાન કરવાની શક્તિ છે અને સ્વ અને પરનું જ્ઞેય થવાની અદભુત શક્તિ છે. સ્વનું જ્ઞેય પણ પોતે થાય અને પરનું જ્ઞેય પણ પોતે થાય એવી અદભુત શક્તિ પડી છે. આ સમજીને અંતર્મુખ થાય તો મને આત્મા કેમ જણાતો નથી એવો સંદેહ મટી જાય, એવી શંકા રહે જ નહીં. એટલે કે અંતર્મુખ થતા એને પોતે જણાય જ, પોતે પોતાને જણાય એવો જ છે, પોતાને અનુભવમાં આવે એવો જ છે. સ્વાનુભૂત્યા ચકાસશે એટલે પોતે પોતાને જ્ઞાનમાં જણાય એવો જ છે. એકલા પરને જ જાણવા માનવારૂપ જે પ્રવર્તે છે તેને આત્મા જણાતો નથી. જેનું લક્ષ્ય પર ઉપર જ રહ્યું છે એને આત્મા જણાતો નથી. બાકી સ્વ પર બંનેને જાણે એવું ભગવાન આત્માનું સહજ સામર્થ્ય છે, એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. સ્વને જાણતા બધું પર જણાઈ જાય છે એવું ભગવાન આત્માનો સ્વભાવ છે, એવું સામર્થ્ય છે. 84 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તેમાં આત્માની એક શક્તિ એવી છે કે પોતે સ્વ પરનો જ્ઞાતા પણ થાય અને સ્વ પરનો જ્ઞેય પણ થાય. અહીં સ્વ પરનો જ્ઞેય થાય એમ કહ્યું ત્યાં પરનો જ્ઞેય એટલે પર જીવોના જ્ઞાનમાં જ્ઞેય થાય એમ વાત છે. કઈ જળનો ઇન્દ્રિયવાદી જળ પદાર્થોનો જ્ઞેય થાય એમ નહીં, કેમ કે જળમાં તો જ્ઞાન કરવાની શક્તિ છે જ નહીં, જળમાં કાંઈ જ્ઞાન થતું નથી. એટલે જેને જ્ઞાન થાય છે એને માટે એ જ્ઞેય થાય. એટલે આ ઇન્દ્રિયો છે એ પણ જળ છે, તો એ ઇન્દ્રિયો એ કંઈ જ્ઞાન નથી કરતી. એટલે એ પ્રમેત્વ થઈ અને કંઈ ઇન્દ્રિયો દ્વારા જ જણાય એમ એ પ્રમેત્વની વાત નથી. એટલે બીજાને જણાય તો કંઈ બીજાને ઇન્દ્રિયો દ્વારા જણાય એમ વાત નથી કરી. અહીંયા એ સ્પષ્ટતા કરી છે, કેમ કે એ તો જળ છે, જળને એટલે ઇન્દ્રિયોને તો પોતાની જ ખબર નથી. એ પોતે ઇન્દ્રિયો પોતાને જાણતી નથી તો એ પછી બીજાને શું જાણે, એ તો જળ છે. એક આત્માને જ સ્વ પરની ખબર પડે છે. જીવ જ એવો છે, આત્મા જ એવો છે કે જે જાણે છે, જ્ઞાન કરે છે. તો જ્યારે એ પોતે પ્રમેય ગુણને કારણે પ્રમેય થઈ અને બીજાને જણાય એટલે બીજાના જ્ઞાનમાં જણાય, બીજાના જ્ઞાનમાં જણાય એવો એનો અર્થ છે. એમાં જળને જણાવવાનો તો પ્રશ્ન જ નથી. એટલે જળની સાથે આ ઇન્દ્રિયો છે એ પણ જળ છે, એટલે એ ઇન્દ્રિયો દ્વારા પેલાને જણાય એમ વાત નથી. એટલે કે એક આત્માને જ સ્વ પરની ખબર છે. આત્માના પોતાના આવા જ્ઞેય જ્ઞાયક સ્વભાવને અંતર્મુખ થઈ જાણતા પોતાને પોતાની ખબર પડે છે. પોતે સૂક્ષ્મ અરૂપી ચીજ છે તેથી પોતે પોતાને ન જાણે એમ તો બને નહીં. છતાં પણ કોઈ અજ્ઞાનીઓ એમ માને છે તો એવી વસ્તુ સ્થિતિ નથી. પોતે સૂક્ષ્મ અરૂપી ચીજ છે તેથી ઇન્દ્રિયો દ્વારા નથી જણાતો, તેથી તે પોતે પોતાને ન જાણે એમ અજ્ઞાનીઓ માને છે. પણ એ માન્યતા અજ્ઞાનીઓની છે, એ માન્યતા ખોટી છે. વસ્તુ સ્થિતિ એવી નથી. પોતે પોતાને જણાય એવો જ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને પોતાને જ જ્ઞેય બનાવીને એ પોતાને જાણે છે. તે કરુણા કરીને કહે છે, કરી ભાઈ, પોતાને પોતાની ખબર ન પડે તો પોતાની નિશંક પ્રતીતિ ક્યાંથી થાય? પોતાને પોતાની ખબર ન પડે તો પોતાની નિસંગ પ્રકૃતિ ક્યાંથી થાય? અને નિજ સ્વભાવની, પોતાના સ્વભાવની નિસંગતા થયા વિના, એટલે શંકા ગયા વિના સાધક જીવ કોની સાધના કરે? પોતાના સ્વભાવ વિશે જેજી શંકા હોય કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાને જાણે એવો છે, એવા સ્વભાવ વિશે હજી શંકા થતી હોય તો પછી એ તેની સાધના કરશે? એને સાધકપણું કઈ બાબતનું છે? એને પોતાના નિજ સ્વભાવ વિશે હજી જો શંકા હોય કે પોતે પોતાને જાણે કે ન જાણે એવી એને શંકા રહેતી હોય તો પછી એનું સાધકપણું એ કયા પ્રકારનું? એને તો દ્રઢતા હોવી જોઈએ કે પોતે પોતાને જાણે છે, એ નિશંક હોવો જોઈએ, અને એવી કોઈ શંકા જ ન હોવી જોઈએ, આશંકાય ન હોવી જોઈએ કે પોતે પોતાને જાણે એ બાબતમાં આશંકા પણ ન હોવી જોઈએ. પોતે પોતાને જાણે જ નિજ સ્વભાવની નિશંકતા થાય તો જ પછી એ સાધકથી સાધનામાં આગળ વધે, પોતે પોતાને જાણે, પોતેને પોતાને જાણવા રૂપે પુરુષાર્થ કરે. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, અંદર તારો સ્વભાવ જ એવો છે કે અંતરમાં જાગ્રત થતા સ્વરૂપની નિસંદેહ પ્રતીતિ થાય છે, અને આનું નામ ધર્મ છે, આવો માર્ગ છે. આગળ 85મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સ્વ પર જ્ઞેયોને ગ્રહણ કરવાનો જીવનો સ્વભાવ છે. જો ગ્રહણ કરવું એટલે શું? ગ્રહણ કરવું એટલે કે હાથથી કોઈ ચીજને પકડીએ લઈએ એમ ગ્રહણ કરવું એમ નથી, કેમ કે એ રીતે કઈ જ્ઞેયોને પકડી શકાતા નથી. એટલે ગ્રહણ કરવું એટલે જાણવું એમ એનો અર્થ છે. અહીં સ્વ પર જ્ઞેય કયા, તેમાં અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેમાં અભેદ તન્મય થયેલી વિતરાગ પરિણતી, તે સ્વજ્ઞેય છે. સ્વ પરજ્ઞેય કયા ને, સ્વજ્ઞેય અને પરજ્ઞેય, તો સ્વજ્ઞેય શું છે એની વ્યાખ્યા કરીએ ગુરુદેવે. સ્વ અને પર બંને પ્રકારના જ્ઞેય, એટલે સ્વજ્ઞેયને એ જાણે છે અને એનું જ્ઞાન કરે છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. એટલે સ્વજ્ઞેયની અહીંયા વ્યાખ્યા કરી કે સ્વજ્ઞેય એટલે શું, સ્વજ્ઞેયમાં શું આવે? તો કહે છે કે અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એકલું જ નહીં પણ એની સાથે કહે છે કે એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેમાં અભેદ તન્મય થયેલી વિતરાગ પરિણીતિ, કેમ કે અનંત ગુણ છે અને અનંત ગુણનું નિર્મળ પરિણમન છે એવી વિતરાગ પરિણતિ, એમ એ સ્વ છે. કહે છે અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેમાં અભેદ એટલે તન્મય થયેલી વિતરાગ પરિણતિ, તે સ્વજ્ઞેય છે. અને આવા સ્વજ્ઞેયનું દ્રવ્ય સ્વરૂપ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને, એની દ્રઢતા કરીને જે જીવ સ્વસન્મુખ થાય છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે. અહીંયા આગળ કહે છે કે અને વ્યવહાર રત્નત્રયનો રાગ તથા દેવગુરુ આદિ બધું એ પરજ્ઞેય છે. સ્વ અને પરજ્ઞેય કયા, તેમાં પરજ્ઞેય એટલે આ જગતના બધા પદાર્થો, આ તો બધું બરાબર છે પણ અહીંયા તો એટલે સુધી વાત કરી કે આ વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શું, ભાવ તથા દેવગુરુ આદિ એ બધું પણ પરજ્ઞેય છે. કેમ કે રાગ અને દેવગુરુ આદિ એ કાંઈ જીવ સ્વરૂપ નથી, એટલે આ જીવ સ્વરૂપ નથી, આ આત્મા સ્વરૂપ નથી, એટલે સ્વથી એ જુદા છે. સ્વમાં શું આવ્યું, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેમાં અભેદ તન્મય થયેલી વિતરાગી પરિણતિ, તે સ્વજ્ઞેય છે. બીજું બધું પરજ્ઞેય છે. પરજ્ઞેયમાં દેવગુરુ પણ આવી ગયા, રાગ પણ આવી ગયો, પોતાને એવા પરિણામ રાગના થાય છે એ પણ પરજ્ઞેય છે. અને આવું અંતરમાં સમજે તેના જ્ઞાનમાં નિજ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે અને પરજ્ઞેયો મારા છે એવું વિપરીત સિદ્ધાંત દૂર થઈ જાય છે. અને આ ધર્મ છે, આ અપૂર્વ ધર્મ છે. વિપરીત સિદ્ધાંત દૂર થાય છે, પરજ્ઞેયો મારા છે એવું વિપરીત સિદ્ધાંત દૂર થાય છે. પરજ્ઞેયો જ્ઞેયો છે એમાં મારાપણાનો ભાવ ક્યાંથી આવ્યો? એને માત્ર આત્મા જાણે છે, એનું જ્ઞાન કરે છે તો એ પરજ્ઞેયો છે, બસ એનું જ્ઞાન થાય. પણ એમાં આગળ વધીને એમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપવી કે અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી, એમાં મારાપણું કે તારાપણું કરવું એ છે જ નહીં. અને એ જ્યાં સુધી મારાપણું કરે છે, રાગ કરે છે, ત્યાં સુધી જ આશ્રવ અને બંધ થાય છે. માત્ર પરજ્ઞેયોને પરજ્ઞેયો તરીકે જાણવાથી કાંઈ બંધ થાય છે એમ નથી. આશ્રવ અને બંધ પરજ્ઞેયોને જાણતા થાય છે એમ નથી. પરજ્ઞેયોને જાણે ભલે, પણ પરજ્ઞેયો સાથે એકત્વ મમત્વ ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરવાને કારણે જ એને આશ્રવ અને બંધ થાય છે. કે પરજ્ઞેયોને જાણવાથી કાંઈ બંધ થતો નથી. પરજ્ઞેયોમાં મારાપણાની જે શ્રદ્ધા છે, ખોટી ઊંધી વિપરીત શ્રદ્ધા છે, એ શ્રદ્ધા દૂર થાય. અને એવી એ શ્રદ્ધા દૂર ક્યારે થાય? કે જ્યારે સ્વને સ્વ તરીકે જાણે અને એને સ્વ સન્મુખ થઈ અને અનુભવે ત્યારે એમ થાય. આગળ કહે છે, ભગવાન તું એકલા ચૈતન્ય સ્વરૂપ છો. ગાથા 17-18 આવ્યું છે કે આ બાળ ગોપાળ સર્વને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં સ્વને જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. આ બાળ ગોપાળ સર્વને હંમેશા જ્ઞાનની પર્યાયમાં સ્વને જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પણ અરે અનાદિ એની બહિર્દ્રષ્ટિ છે, અનાદિની એની બહિર્દ્રષ્ટિ છે. અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી અમે દર્શન નથી થયું ત્યાં સુધી એ બહિર્દ્રષ્ટિ જ છે, એ અંતર્દ્રષ્ટિ થયો જ નથી. અંતર્દ્રષ્ટિ થશે એટલે સમ્યક દર્શન પ્રગટ થશે. આ બહિર્દ્રષ્ટિ છે એનું લક્ષ પર તરફ છે, પર્યાય તરફ જ છે. એટલે પર લક્ષ કરવા વાળો એ પોતે પોતાનું લક્ષ કરતો નથી એવો બહિર્દ્રષ્ટિ છે. એટલે એને એ ખ્યાલમાં નથી આવતું કે સ્વને જાણવામાં આવે એવો એના જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. ત્રિકાળી એક જ્ઞાયક ભાવની દ્રષ્ટિ ન હોવાને કારણે, એવી શ્રદ્ધા ન હોવાને કારણે એની દ્રષ્ટિ પરથી ખસતી જ નથી. એની દ્રષ્ટિ પર ઉપરથી ખસતી નથી, એની દ્રષ્ટિ પર ઉપર જ રહ્યા કરે છે. એટલે ત્રિકાળી એક જ્ઞાયક ભાવ, પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એની શ્રદ્ધા જ્ઞાન થયા નથી, એની દ્રષ્ટિ થઈ નથી, તેથી એની બાહ્યમાંથી દ્રષ્ટિ ખસતી નથી. એટલે દ્રષ્ટિ એની પર ઉપર જ રહ્યા કરે છે. પરંતુ અંતર્દ્રષ્ટિ કરતા જ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય એવો ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે. ઉદય કહે છે કે તારો જ્ઞાન સ્વભાવ સ્વ પર જ્ઞેયોને જાણવાના પ્રમાણ જ્ઞાનરૂપ છે. સ્વને સ્વ તરીકે યથાર્થ જાણે અને પરને પર તરીકે જેમ છે તેમ જાણે એમ પ્રમાણ જ્ઞાનરૂપ છે. અને તારા જ્ઞાન આદિ અનંત સ્વભાવ પરના જ્ઞાનમાં, પરના જ્ઞાનમાં એટલે બીજા જીવના જ્ઞાનમાં, એટલે કે કેવળી આદિના જ્ઞાનમાં ગ્રહણ કરાવવાના પ્રમેય સ્વભાવરૂપ છે. તારા જ્ઞાન આદિ અનંત સ્વભાવ જે જ્ઞાન આકાર છે તે પરના જ્ઞાનમાં એટલે કે કેવળી અર્યંત આદિના જ્ઞાનમાં ગ્રહણ કરાવવાના પ્રમેય સ્વભાવરૂપ છે. આવી તારામાં પરિણમ્ય પરિણામત્વ શક્તિ છે. આગળ 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ સાંભળતો ખરો પ્રભુ, જગતની સઘળી ચીજો જ્ઞેય તરીકે તારા જ્ઞાનમાં જાણવામાં આવે એવું તારા જ્ઞાનનો સ્વભાવ છે. તું તે ચીજોનો કઈ માલિક નથી, માત્ર તું એનો જાણવા વાળો છે. પરજ્ઞેયોને ગ્રહણ કરવારૂપ જે પ્રમાણ જ્ઞાન, તેનો તું માલિક છો, એટલે જ્ઞાનનો માલિક છો, જ્ઞાનનો સ્વામી છો. પણ પરજ્ઞેયો જેનું તને જ્ઞાન થાય છે, એ પરજ્ઞેયોનો તું માલિક નથી, એનો સ્વામી નથી. એમ કે છે ને કે આ ભગવાન મારાને, ગુરુ મારાને, શાસ્ત્ર મારાને, એ મારા મારા બધા કરે છે ને, એ બધા તારા જ્ઞાનના જ્ઞેય છે. એ બધા તારા જ્ઞાનના જ્ઞેય છે. મારા ભગવાન અને મારા ગુરુ એવી તો જગતમાં કોઈ વસ્તુ છે નહીં. બધું જ્ઞેય છે. વળી જ્ઞાન આનંદ સ્વભાવે પરિણમેલા હોય એવા જીવના, એટલે કે જે જ્ઞાની છે એવા જીવના પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થઈને તેમાં જણાવા લાયક તું છે. કેવળી ભગવાન, અરિંદ ભગવાન એ જ્ઞાન આનંદ સ્વભાવે પૂર્ણપણે પરિણમેલા છે. સમ્યક દ્રષ્ટિ છે એ પણ જ્ઞાન આનંદ સ્વભાવે પરિણમેલા હોય છે. પણ અહીંયા આપણે મુખ્યતા કેવળી ભગવાન, અરિંદ ભગવાનની લઈએ તો એવા જ્ઞાન આનંદ સ્વભાવે પરિણમેલા હોય એવા જીવો, એવા અરિંદ ભગવાન, કેવળી ભગવાન, એમના પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થઈને તું જણાય એવો છો એવી તારામાં શક્તિ છે. પણ એ પર છે તારે માટે, એ પર છે તો એમનો તું થા એવી તારી લાયકાત નથી. એમના જ્ઞાનમાં તું જણાય પણ એમનો તું થા એવી તારી લાયકાત નથી. એટલે કહે છે કે પણ તું પરનો થા એવી તારી લાયકાત નથી. એવા એ જીવના પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થઈને તેમાં જણાવા લાયક તું છો, પણ પરનો તું થા એવી તારી લાયકાત નથી. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, પરનો તું કાંઈ નથી અને પર તારા કાંઈ નથી. પરનો તું થા અને પર તારા થાય એવો વસ્તુ સ્વભાવ જ નથી, એવું આત્માનું સ્વરૂપ જ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આવા અનંત સ્વભાવમાં અમૃત સાગર ઉછળે છે, ત્યાં વાંધા વિરોધની વાતો શોભે નહીં. અહીં તો કહે છે જગતમાં કોઈ પ્રાણી વિરોધી કે દુશ્મન છે નહીં, સર્વ પ્રાણી જ્ઞેય માત્ર છે. આવો ભગવાનનો ન્યાય માર્ગ છે ભાઈ. જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું તેનું જ્ઞાન કરવું તે ન્યાય છે. જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું તેનું જ્ઞાન કરવું તે ન્યાય છે. તેવી તેની પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને તે ધર્મ છે. અહીં તો આટલી વાત છે કે પરજ્ઞેય આકારો પોતાના જ્ઞાનમાં જણાય છે તો એ જાણવા વખતે એ પરજ્ઞેય આકારો નિમિત્ત છે. પરજ્ઞેય આકારો પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે અને પોતાના જ્ઞાન આકારો પરના જ્ઞાનમાં નિમિત્ત છે. એટલે પેલા જાણે છે તો એ પણ એમના જ્ઞાન સ્વભાવના સામર્થ્યને કારણે જાણે છે, અને તું જાણે છે તો તું પણ તારા જ્ઞાન સ્વભાવના સામર્થ્યને કારણે જાણે છે. અને જે જણાય છે એ જ્ઞેય છે, તો એ જ્ઞેય આકારો એ જ્ઞાનમાં નિમિત્ત છે. આવો જ આત્માનો પરિણમ્ય પરિણામત્વ સ્વભાવ છે. આગળ 86માં પાના ઉપર કહે છે કે ભાઈ, વિતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે મારા જ્ઞાનમાં તું જ્ઞેય તરીકે જણાવા લાયક છો, પણ મારો તું કાંઈ નથી. વળી હું પણ પર કેવળ જ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છું, પણ તેનો હું કાંઈ નથી. આવો વસ્તુ સ્વભાવ છે. જો ગુરુદેવે વિતરાગ સર્વજ્ઞ દેવના મુખે શબ્દ મૂકી અને આપણને સમજાવ્યું શું સમજાવ્યું? શું કે છે કે વિતરાગ સર્વજ્ઞદેવ એમ કે છે કે જો વિતરાગ સર્વજ્ઞદેવ કે છે, શું કે છે? પોતાને માટે કે છે. વિતરાગ સર્વજ્ઞદેવ એમ કે છે કે મારા જ્ઞાનમાં, એટલે કે વિતરાગ સર્વજ્ઞદેવના જ્ઞાનમાં, એ પોતે કહી રહ્યા છે કે મારા જ્ઞાનમાં આપણને કે છે કે તું જ્ઞેય તરીકે જણાવવા લાયક છો. એટલે એમને આપણે જ્ઞેય તરીકે જણાવીએ ને, પણ મારો તું કાંઈ નથી. એટલે કે વિતરાગ સર્વજ્ઞદેવનો આપણે કાંઈ નથી. વળી હું પણ પર કેવળ જ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છું. હું એટલે એ વિતરાગી સર્વજ્ઞદેવ એ કહે છે કે હું પણ બીજા કેવળ જ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છું, પણ તેમનો હું કાંઈ નથી. એટલે કે આ વિતરાગી સર્વજ્ઞદેવ બીજા કેવળ જ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થાય, એમને જણાય, પણ એમના કાંઈ થાય નહીં. આવો વસ્તુ સ્વભાવ છે. કોઈ કોઈનું થતું નથી, કોઈ કોઈનામાં નથી. માત્ર જ્ઞાન જાણે છે. જ્ઞાન એટલે ભગવાન આત્મા, એ સ્વ અને પર બંનેને જાણે છે અને એ બીજાને જણાય છે. આવી વાત છે. આગળ 86માં પાના ઉપર અહીંયા કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ આ મૂળ મુદ્દાની વાત છે. પરના ગુરુ થવું કે પરના શિષ્ય થવું એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એ બધું વ્યવહારથી ઉપચારથી કહેવાય. કેમ કે આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી, જ્ઞાન સ્વભાવી પરિપૂર્ણ છે. કે છે કે શક્તિનું પર્યાયમાં પરિણમન થયું એની આ વાત છે. પોતે અનંત શક્તિનો પિંડ ભગવાન આત્મા છે અને એનું પરિણમન પર્યાયમાં થાય છે, તો આ બધું અનુભવમાં આવી જાય છે. શક્તિ દ્રવ્યમાં ગુણ પણે તો ત્રિકાળ પડી જ છે. એટલે કે એવા ગુણો તો અંદર ત્રિકાળ પડ્યા જ છે, પણ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતા શક્તિનું પરિણમન પર્યાયમાં થાય છે. દરેક વખતે, દરેક શક્તિ વખતે આ વાત ગુરુદેવે કહી છે કે સ્વભાવની દ્રષ્ટિ થતા, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતા ધ્રુવની સન્મુક્તતા એ શક્તિનું પરિણમન પર્યાયમાં પ્રગટ થાય છે. તે પર્યાયમાં બહારના અનંત જ્ઞેયો જણાય છે, પણ તે જ્ઞેયો મારા છે એમ કોઈ માને તો એવું ક્યાં છે? બહારના અનંત જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે, સ્વને જોતા જ્ઞાનની, એ સ્વને જાણવાવાળી જે પર્યાય થઈ છે, તે પર્યાય એવી ઉત્પન્ન થઈ છે ત્યારે પર જ્ઞેયો બધા એમાં ઝળકે, પણ છતાંય એ જ્ઞેયો, પર જ્ઞેયો છે તે મારા છે એમ કોઈ માને તો એવું ક્યાં છે? એવું તો છે, એ તો તદ્દન વિપરીત દ્રષ્ટિ છે. બીજા જીવને કેવળ જ્ઞાન પ્રગટ્યું હોય અથવા મતિશ્રુત જ્ઞાન હોય તો તેના જ્ઞાનમાં જ્ઞેય થઈ અને જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાનો તારો સ્વભાવ છે એ પ્રમેત્વ. પણ તું એમનો થઈ જાય એવું તો છે નહીં, પણ તું પરનો થઈ જાય એવો તારો સ્વભાવ નથી. એમના જ્ઞાનમાં તું જણાય, એટલે કે જ્ઞાન આકારોને ગ્રહણ કરાવવાનો તારો સ્વભાવ છે, એમાં પ્રમેત્વ તારો સ્વભાવ છે, પણ તું એમનો પરનો થઈ જાય એવો તારો સ્વભાવ નથી. તું એક જ્ઞાતા દ્રષ્ટા છો. બસ આ વાત અહીં વિશેષપણે સિદ્ધ કરે છે. આગળ 6ઠા પેરેગ્રાફમાં કહે છે, અરે ભગવાન, તારો માર્ગ તો જો, તારી ચીજ અંદર એવી છે કે જે સમયે રાગ આવ્યો તે સમયે તે રાગ સંબંધી જ્ઞાન થાય. જ્યારે રાગ છે ત્યારે તે જ સમયે જ્ઞાનની પર્યાય રાગને જાણવા વાળી થાય છે એવો તારો સ્વભાવ છે. તથાપિ તે રાગથી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. રાગ થયો એટલે જ્ઞાનની પર્યાય એવી થઈ અને જાણવા વાળી એમ નથી. જ્ઞાનની પર્યાય પોતાથી જ ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞેયનું કે રાગનું જ્ઞાન થયું એમ કહીએ છીએ તો એ વ્યવહાર છે. જે જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ તે કાળે તે એ રાગને જાણે છે કે જ્ઞેયને જાણે છે તો એ જ્ઞેયનું કે રાગનું જ્ઞાન થયું એમ કહેવું વ્યવહાર છે. વળી જાણની દશાનો જાણનાર હું છું એ પણ ભેદરૂપ વ્યવહાર છે. જ્ઞાનની દશાનો જાણનાર હું છું એ પણ ભેદરૂપ વ્યવહાર છે. કેમ કે ભેદ પડ્યો ને એટલે વ્યવહાર થયો છે. જ્ઞાનની દશા અને એનો જાણનારો એમ ભેદ પડ્યો, બે થયા, એટલે એને પણ વ્યવહાર થયો. અહીંયા ફરીથી સમજવા જેવું છે, કેમ કે અહીંયા બહુ સરસ વાત કરી છે. વળી જ્ઞાનની દશાનો જાણનાર હું છું એટલે જ્ઞાનની દશા અને એનો જાણનાર હું એમ બે થયા એટલે એ ભેદ થયો, એટલે એને વ્યવહાર થયો. આપણને એમ થાય કે જ્ઞાનની પોતાના જ્ઞાનની દશાનો જાણનાર પોતે છે એ તો કરવાનું છે, તો પછી અહીંયા કેમ ગુરુદેવે એને વ્યવહાર કર્યો? તો કહે છે કે હું તો એક જ્ઞાયક છું એવું અંદર પરિણમન થઈ ગયું, ત્યાં જ્ઞાયક થઈ ગયો. જ્ઞાનની દશાનો જાણનાર એમ ભેદ રહે એ નહીં, પરંતુ એમ થાય કે હું તો જ્ઞાયક છું તે અંદર જ્ઞાયક થઈ ગયો, પોતે જ્ઞાયક થઈ જાય, ભેદ નહીં. જાણવા વાળો જે થઈ જાય છે તે કોઈ કે પોતે પોતાને જાણે છે એવા ભેદ રહેતા નથી, એવું અંદર પરિણમન થઈ ગયું કે ત્યાં જ્ઞાયક થઈ ગયું. ગુરુદેવ કહે છે સૂક્ષ્મ વાત છે ભાઈ, અંદર જે ગંભીરતા વાસે છે એટલું બધું કહેવાનું બને નહીં, શબ્દમાં આવે નહીં. ગુરુદેવનું કહેવું એમ છે કે પોતે જે અનુભવી રહ્યા છે જ્ઞાયક ભાવ પોતાને અનુભવાઈ રહ્યો છે એ શબ્દમાં તો ગુરુદેવે કેવી રીતે આપણને સમજાવે? એટલે કહે છે કે ભાઈ બધું જે અંદરમાં આવી રહ્યું છે એ ગંભીરતા જે ભાષે છે અંદરમાં એ બધું શબ્દોમાં કહી શકાતું નથી, એટલે શબ્દોની એટલી તાકાત નથી. ભગવાન કેવળીએ અને દિગંબર સંતોએ જે કહ્યું છે તેની ઉંડપ અપાર છે. અરે ભગવાનના અને કેવળીના કેળાયથી દિગંબર સંતોના અહીં આ કાળે વિરહ પડ્યા. પોતાના જ્ઞાનમાં પરવસ્તુ જ્ઞેય છે અને પરના જ્ઞાનમાં પોતે જ્ઞેય છે એવી જીવની પ્રમાણ પ્રમેય શક્તિ, પ્રમાણ પ્રમેય શક્તિ અથવા તો પરિણામ્ય પરિણામત્વ શક્તિ, જે યથાર્થ સ્વરૂપે માને તેને અંતરમાં શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે અને તેનું નામ સમ્યક દર્શન છે. આગળ કહે છે અહીં આ પરિણામ્ય પરિણામત્વ નામની શક્તિનું વર્ણન ચાલે છે. આચાર્ય શ્રી જયસેન આચાર્યદેવ કહે છે કે એક ધારાએ એક શક્તિ કે એક ભાવ જો યથાર્થ સમજે તો બધા ભાવ યથાર્થ સમજી જાય એવું આ વસ્તુ સ્વરૂપ છે. આત્મા સ્વ પર જ્ઞેયોને સર્વને જાણે એમ કહીએ એ વ્યવહાર છે. આત્મા સ્વ પર જ્ઞેયોને એટલે સર્વને જાણે એમ કહીએ એ વ્યવહાર છે. જાણે એમ ભેદ પડ્યો ને માટે વ્યવહાર છે. આત્મા તો બસ એક જ્ઞાયક છે, જ્ઞાન વડે જાણે એવો ભેદ પણ જેમાં નથી એવો ત્રિકાળી ભૂતાર્થ એક જ્ઞાયક પ્રભુ આત્મા છે અને તે સમ્યક દર્શનનો વિષય છે. વિદ્રાગ સર્વજ્ઞ પરમાત્માની વાણીની આ અસાધારણ અમૃત ધારા છે. છેલ્લે કહે છે કે ભાઈ નિજ અનંત ગુણ સ્વભાવમય, નિજ અનંત ગુણ સ્વભાવમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા સ્વાનુભૂતિ પ્રગટે છે અને તેનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. તો આ પ્રમાણે આ 15મી શક્તિ પરિણમ્ય પરિણામત્વ શક્તિ એ પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.